એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળવાના છીએ, ખબર છે, જે આપણને ઇતિહાસના એક એવા સમયમાં લઈ જાય છે જ્યાં બધું જ દાવ પર લાગેલું હતું.
હા, બરાબર. એક એવો સમય જ્યારે એક આખા દેશે અને એના નેતાએ અકલ્પનીય મુશ્કેલીનો સામનો કર્યો.
આપણે વાત કરી રહ્યા છીએ એરિક લાર્સનના પુસ્તક ધ સ્પ્લેન્ડિડ એન્ડ ધ વાઇલ્ડ વિશે.
બિલકુલ. આ પુસ્તક આપણને લઈ જાય છે વિન્સ્ટન ચર્ચિલના વડાપ્રધાન તરીકેના પહેલા વર્ષમાં, એટલે કે મે 1940 થી મે 1941. એ સમય જ્યારે બ્રિટન નાઝી જર્મનીના ભયાનક હવાઈ હુમલા, જેને બ્લિત્ઝ કહેવાય છે, એનો સામનો કરી રહ્યું હતું.
અને આ પુસ્તક આજે પણ એટલું જ મહત્વનું છે નહીં, કારણ કે આ ખાલી ઇતિહાસ નથી, આ તો નેતૃત્વ, સામાન્ય માણસની હિંમત અને સંવાદની તાકાત વિશે ઘણું બધું શીખવે છે.
ચોક્કસપણે આજની દુનિયામાં પણ આ બધી વાતો એટલી જ લાગુ પડે છે. તે ફક્ત યુદ્ધની રણનીતિઓ નથી, પણ ભય, પ્રેમ, કુટુંબ અને ભારે દબાણ હેઠળ માણસાઈ કેવી રીતે ટકી રહે છે તેની વાત છે.
એટલે સ્પ્લેન્ડિડ અને વાઇલ્ડ, ભવ્યતા અને અધમતા બંને સાથે.
હા, લાર્સન એ જ બતાવે છે કેવી રીતે નેતૃત્વનું ભવ્ય પાસું અને યુદ્ધની કડવી અધમ વાસ્તવિકતા એક સાથે ચાલે છે.
તો પછી આ અદ્ભુત વાર્તા કહેનાર લેખક એરિક લાર્સન, એમના વિશે થોડું કહો ને.
એરિક લાર્સન અમેરિકાના ખૂબ જાણીતા લેખક છે. એમની ખાસિયત છે નેરેટિવ નોન ફિક્શન,
એટલે સત્ય ઘટનાઓ પણ વાર્તાની જેમ.
બરાબર. એ ઐતિહાસિક તથ્યો લે છે, ઊંડું સંશોધન કરે છે, પણ એને એવી રીતે રજૂ કરે છે કે જાણે આપણે કોઈ રોમાંચક વાર્તા વાંચી રહ્યા હોઈએ. અને એમાંય એમની ખૂબી એ છે કે મોટા બનાવોની વચ્ચે નાની અંગત વાતો શોધી કાઢે છે.
જેમ કે આ પુસ્તકમાં એમણે ચર્ચિલના પરિવારની ડાયરીઓ વાપરી છે, ખરું ને, મેરી ચર્ચિલ અને એમના સેક્રેટરીની.
હા હા, જ્હોન કોનવિલ એમના અંગત સચિવ અને ચર્ચિલની પુત્રી મેરી, એમની ડાયરીઓ અને પત્રોનો એમણે ખૂબ ઉપયોગ કર્યો છે.
એનાથી શું થાય, મતલબ શું જાણવા મળે?
એનાથી આપણને 10 ડાઉનિંગ સ્ટ્રીટની અંદરની દુનિયા દેખાય છે. ખાલી સરકારી નિર્ણયો નહીં, પણ ચર્ચિલની ચિંતાઓ, એમના મૂડ સ્વિંગ્સ, પરિવારના સભ્યો શું અનુભવતા હતા, સ્ટાફ વચ્ચે શું ચાલતું હતું, આ બધું. ચર્ચિલ માત્ર નેતા નહીં, પણ એક માણસ તરીકે દેખાય છે.
વાહ, આ તો ખરેખર રસપ્રદ છે. તો હવે પુસ્તક પર આવીએ. ધ સ્પ્લેન્ડિડ એન્ડ ધ વાઇલ્ડ, સરળ શબ્દોમાં શું છે આ પુસ્તક?
મૂળભૂત રીતે આ પુસ્તક ચર્ચિલના વડાપ્રધાન તરીકેના પહેલા વર્ષની કથા છે. મે 1940 થી મે 1941. સમય બહુ જ નાજુક.
નાજુક એટલે?
જુઓ, ફ્રાન્સ હારી ચૂક્યું હતું, બ્રિટન લગભગ એકલું પડી ગયું હતું જર્મની સામે, અમેરિકા હજુ યુદ્ધમાં નહોતું આવ્યું, અને જર્મની રોજ રાત્રે લંડન અને બીજા શહેરો પર બોમ્બમારો કરી રહ્યું હતું. એ હતો બ્લિત્ઝ.
ઓહ, પરિસ્થિતિ તો ખરેખર ગંભીર હતી. તો પુસ્તકનો મુખ્ય ભાર શેના પર છે? ખાલી લડાઈઓ પર?
ના, લડાઈઓ તો છે જ, પણ એટલું જ નહીં, મુખ્ય ભાર છે ચર્ચિલે આ સંકટનો સામનો કેવી રીતે કર્યો તેના પર. કેવી રીતે એમણે એમ કે ભાષણોથી દેશનું મનોબળ ટકાવી રાખ્યું, અમેરિકાને મદદ માટે કેવી રીતે રાજી કર્યું,
અને પેલી અંગત વાતો.
હા, એ પણ. લાર્સન આપણને ચર્ચિલના અંગત જીવનમાં, એમના પરિવાર, એમના નજીકના લોકોના અનુભવોમાં લઈ જાય છે. ભય, પ્રેમ, શંકા, હિંમત, આ બધી લાગણીઓ કેવી રીતે એ સમયને ઘડી રહી હતી એ બતાવે છે. એમ કહી શકાય કે આ યુદ્ધનો મનોવૈજ્ઞાનિક અને સામાજિક ચિતાર છે.
સમજાયો. એટલે ઘટનાઓ તો ખરી જ, પણ લોકોએ એ સમય કેવી રીતે જીવ્યો, અનુભવ્યો, એ પણ મહત્વનું છે. ચાલો તો પછી એક વર્ષની સફરને થોડી વધુ નજીકથી જોઈએ. તમે કહ્યું કે પુસ્તક તબક્કાવાર આગળ વધે છે.
હા, લાર્સને પુસ્તકને મુખ્યત્વે 7 ભાગમાં વહેંચ્યું છે, પણ આપણે એને સમજવા માટે 3 મોટા તબક્કામાં જોઈ શકીએ. પહેલો તબક્કો કહી શકાય કે સત્તા સંભાળવી અને એકલા લડવું. આ મે થી ઓગસ્ટ 1940 નો સમય.
આ એ જ સમય જ્યારે ચર્ચિલ વડાપ્રધાન બન્યા.
બરાબર. અને જે દિવસે વડાપ્રધાન બન્યા એ જ દિવસે હિટલરે ફ્રાન્સ પર હુમલો કર્યો.
શું વાત છે!
હા, ફ્રાન્સ ઝડપથી હારી ગયું. બ્રિટિશ સેના ડંકીરથી માંડ બચીને પાછી આવી, બ્રિટન સાવ એકલું, અને પડકાર ફક્ત બહારથી નહોતો.
મતલબ?
ચર્ચિલના પોતાના કેબિનેટમાં જ અમુક લોકો હતા, જેમ કે લોર્ડ હેલિફેક્સ, જે માનતા હતા કે હિટલર સાથે સમાધાન કરી લેવું જોઈએ.
ઓ બાપરે, એટલે અંદર પણ લડવાનું હતું.
પછી
અહીં ચર્ચિલનું નેતૃત્વ ખીલી ઉઠે છે. એમણે પોતાના પ્રખ્યાત ભાષણો આપ્યા, પેલું લોહી પરિશ્રમ આંસુ અને પરસેવાવાળો, અને બીજું આપણે દરિયા કિનારા પર લડીશું. એમણે સ્પષ્ટ કરી દીધું, શરણાગતિનો તો સવાલ જ નથી, લડીશું ભલે ગમે તે થાય. એમણે નિરાશા વચ્ચે આશા અને સંકલ્પ જગાવ્યા.
આ તો ખરેખર પ્રેરણાદાયક છે. પછી બીજો તબક્કો?
બીજો તબક્કો એટલે હવામાં યુદ્ધ અને બ્લિટ્સની ભયાનકતા. આ લગભગ ઓગસ્ટથી નવેમ્બર 1940. જર્મની હવે બ્રિટન પર હવાઈ હુમલા તેજ કરે છે. આ છે બેટલ ઓફ બ્રિટન.
આરએએફના પાયલોટોની બહાદુરીની વાત આવે છે અહીં, ખરું ને? બિલકુલ. આરએએફના યુવાન પાયલોટો અદ્ભુત લડ્યા, પણ પછી હિટલરે વ્યૂહ બદલ્યો. બર્લિન પર એક નાનકડા બ્રિટિશ હુમલાથી ગુસ્સે થઈને એણે લશ્કરી નિશાનો છોડીને સીધા લંડન અને બીજા શહેરો પર બોમ્બારો શરૂ કરાવ્યો. 7 સપ્ટેમ્બર 1940 શરૂ થયો બ્લિટ્સ. રોજ રાત્રે સાયરન, બોમ્બ ધડાકા, આગ.
એ સમયની કલ્પના કરવી પણ અઘરી છે. લોકો કેવી રીતે જીવતા હશે? પુસ્તક એના વિશે શું કહે છે?
લાર્સન અહીં સામાન્ય લોકોની ડાયરીઓ અને પત્રોનો ખૂબ ઉપયોગ કરે છે. લોકો રાતો ભૂગર્ભ ટ્યુબ સ્ટેશનોમાં કે ઘરમાં બનાવેલા નાના શેલ્ટરમાં ગાળતા. ચારે બાજુ અંધારું, ડર, ઊંઘનો અભાવ, પણ સાથે સાથે ગજબની હિંમત, એકબીજાને મદદ કરવાની ભાવના, અને હા, ક્યારેક કાળું હાસ્ય પણ.
અને ચર્ચિલ પોતે?
ચર્ચિલ બોમ્બ પડેલા વિસ્તારોમાં જતા, લોકો સાથે વાત કરતા. એનાથી લોકોનું મનોબળ વધતું. આ તબક્કો બતાવે છે કે યુદ્ધ ફક્ત સૈનિકો જ નથી લડતા.
સાચી વાત છે, સામાન્ય નાગરિકો પણ મોરચે જ હોય છે પોતાની રીતે. અને ત્રીજો તબક્કો?
ત્રીજો તબક્કો એટલે ટકી રહેવું અને મદદની શોધ. આ નવેમ્બર 1940 મે 1941 સુધી. બ્લિટ્સ ચાલુ જ છે. કોવેન્ટ્રી જેવા શહેરો પર ભયાનક હુમલા થાય છે. શિયાળો ખૂબ કપરો હતો, પણ લોકો હાર નથી માનતા.
અને ચર્ચિલ?
ચર્ચિલનો મુખ્ય ફોકસ હવે અમેરિકાને યુદ્ધમાં લાવવાનો છે. તેઓ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ સાથે સતત પત્ર વ્યવહાર કરે છે, મદદ માટે અપીલ કરે છે. આખરે અમેરિકા લેન્ડ લીઝ એક્ટ પસાર કરે છે. એનાથી બ્રિટનને શસ્ત્રો અને સાધનો મળવા લાગે છે. એ મોટી રાહત હતી.
અને પછી બ્લિટ્સ કેવી રીતે અટક્યો?
એ પણ એક વિચિત્ર વળાંક છે. મે 1941 લંડન પર સૌથી ભયાનક હુમલા થાય છે, પણ એ જ સમયે હિટલર પોતાનું ધ્યાન રશિયા પર આક્રમણ કરવા તરફ વાળવાનું નક્કી કરે છે. એટલે પશ્ચિમમાંથી, એટલે કે બ્રિટન પરથી, હવાઈ દળ ઓછું કરી દે છે.
અને પુસ્તકનો અંત?
નાયબ રુડોલ્ફ હેસ એકલો વિમાન લઈને સ્કોટલેન્ડમાં ઉતરે છે, કોઈ વિચિત્ર શાંતિ મિશન પર. એ જાણે આખા વર્ષની અવિશ્વસનીય ઘટનાઓનું પ્રતીક હોય એમ. બ્રિટન બચી ગયું હતું, ઘાયલ પણ અણનમ.
વાહ, શું કહાણી છે! આ પુસ્તકમાંથી આપણે શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ? કયા સંદેશા છે જે આજે પણ મહત્વના છે?
ઘણા છે. પહેલું અને સૌથી મહત્વનું મને લાગે છે સંવાદ અને નેતૃત્વ. ચર્ચિલના ભાષણો જુઓ, એ માત્ર શબ્દો નહોતા. એમણે લોકોને એક આશા આપી, એક દિશા આપી. ભયના માહોલમાં પણ એમણે સ્પષ્ટતા અને દ્રઢતાથી વાત કરી.
એટલે કે કટોકટીમાં નેતા કેવી રીતે વાત કરે છે એ બહુ ફરક પાડે છે, ખરું ને?
બિલકુલ. બીજો મુદ્દો છે વ્યક્તિગત ઉદાહરણ. ચર્ચિલ ખાલી સલાહ નહોતા આપતા, પોતે અમલ કરતા હતા. બોમ્બમારા વખતે પણ લોકોની વચ્ચે જવું, ડર્યા વગર રહેવું, આ જોઈને લોકોને હિંમત મળતી. કહેવું અને કરવું એ બંને જરૂરી છે.
સાચી વાત. આપણે ત્યાં પણ આ વસ્તુ બહુ મહત્વની ગણાય છે. ત્રીજું શું?
ત્રીજું અને કદાચ સૌથી હૃદયસ્પર્શી, સામાન્ય લોકોની અસાધારણ હિંમત અને સ્થિતિસ્થાપકતા. પુસ્તક બતાવે છે કે રોજ રાત્રે મોતનો સામનો કરીને પણ લોકો કેવી રીતે જીવન જીવતા હતા. એકબીજાનો સાથ, સમુદાયની ભાવના, એ જ એમની તાકાત હતી. ગુજરાતમાં પણ આપણે આફતો વખતે જોયું છે ને, લોકો કેવી રીતે એક થઈ જાય છે.
હા, એ સામુદાયિક ભાવના અદ્ભુત હોય છે. અને પેલી જાહેર અને ખાનગી જીવનની વાત?
હા, એ ચોથો મુદ્દો. નેતાઓ પણ માણસ છે. લાર્સન બતાવે છે કે ચર્ચિલ પર કેટલું દબાણ હતું,
પારિવારિક ચિંતાઓ, થાક, ગુસ્સો આ બધું હતું. એ સમજવું જરૂરી છે કે મોટા નિર્ણયો લેનાર વ્યક્તિ પણ લાગણીઓ અને મર્યાદાઓ ધરાવે છે.
તમે ચર્ચિલના ભાષણોની વાત કરી, એવા કેટલાક વાક્યો કે વિચારો જે પુસ્તકમાંથી ખરેખર યાદ રહી જાય એવા હોય?
ચોક્કસ. પેલું એમનું વાક્ય, જ્યારે વડાપ્રધાન બન્યા, મારે લોહી, પરિશ્રમ, આંસુ અને પરસેવા સિવાય બીજું કશું આપવાનું નથી. કેટલી પ્રામાણિકતા છે આમાં, કોઈ ખોટા વચનો નહીં.
હા, આ તો ખૂબ જ પ્રખ્યાત છે. બીજું,
ડંકિર્ક પછીનું પેલું વાક્ય, અમે ક્યારેય શરણાગતિ સ્વીકારીશું નહીં. લશ્કરી હાર જેવી પરિસ્થિતિને મનોબળની જીતમાં ફેરવી દીધી. આ વાક્યે બ્રિટિશ સંકલ્પને મજબૂત કર્યો.
અને સામાન્ય લોકો માટે જે પ્રચલિત થયું હતું,
પેલું સૂત્ર, લંડન સહન કરી શકે છે. આ ખાલી સહનશીલતા નહોતી, આ તો પડકાર હતો. જાણે કહેતા હોય કે તમે ગમે તે કરો, અમે ઊભા રહીશું.
બરાબર. અને અમેરિકા પાસેથી મદદ માંગતી વખતે,
સાધનો આપો અને અમે કામ પૂરું કરીશું. આમાં નમ્રતા પણ છે અને આત્મવિશ્વાસ પણ. એક કુશળ નેતાની જેમ પોતાની જરૂરિયાત પણ કહી અને જીતનો ભરોસો પણ આપ્યો. આ બધા વિચારો બતાવે છે કે શબ્દોમાં કેટલી તાકાત હોય છે.
ખરેખર તો આ બધી વાતો પરથી આપણે આપણા રોજિંદા જીવનમાં શું શીખી શકીએ, આ પુસ્તક આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે પહેલું તો છે આપણી પોતાની સ્થિતિસ્થાપકતા વધારવી, જેમ લંડનના લોકોએ કર્યું. મુશ્કેલ સમયમાં પણ નિયમિતતા જાળવવી, પોતાના લોકો સાથે જોડાયેલા રહેવું અને પરિસ્થિતિમાં પણ કંઈક સકારાત્મક શોધવું, આ બધું આપણને મદદ કરી શકે છે.
હા, નાની નાની બાબતો પણ મોટો ફરક પાડી શકે છે, નહીં? જેમ કે રોજની ચા પીવી કે મિત્રો સાથે વાત કરવી.
બરાબર. બીજું, સંવાદ કરવાની રીત, ભલે ઓફિસ હોય કે ઘર, પ્રમાણિકતાથી વાત કરવી, મુશ્કેલી સ્વીકારવી, પણ સાથે મળીને રસ્તો કાઢવાનો વિશ્વાસ રાખવો. ચર્ચિલની જેમ સ્પષ્ટ અને પ્રેરક સંવાદ કરવો.
અને નેતૃત્વ વિશે, ભલે આપણે કોઈ મોટા નેતા ન હોઈએ,
તો પણ નેતૃત્વ દરેક સ્તરે હોય છે. આપણા કુટુંબમાં, મિત્રવર્તુળમાં, કામની જગ્યાએ બીજાને પ્રેરણા આપવી, મુશ્કેલીમાં સાથ આપવો અને સૌથી અગત્યનું, જે કહીએ તે કરી બતાવવું, આ ગુણો દરેક માટે જરૂરી છે.
આખી ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. પુસ્તક અને આપણી વાતચીત પરથી તમારા મનમાં સૌથી વધુ કઈ વાત રહી ગઈ?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે નેતૃત્વ એ ફક્ત વ્યૂહરચના નથી, પણ એ એક વાર્તા કહેવાની કળા પણ છે. ચર્ચિલે શબ્દોથી વાસ્તવિકતાને આકાર આપ્યો. અને બીજું, ઇતિહાસ ફક્ત મોટા નિર્ણયોથી નથી લખાતો, પણ લાખો સામાન્ય લોકોના રોજબરોજના સંઘર્ષ એમની નાની નાની હિંમતથી બને છે. લાર્સને બખૂબી બતાવ્યું છે.
અને મને સૌથી વધુ સ્પર્શી ગઈ એ વાત, સામાન્ય લોકોની જીવવાની ઈચ્છાશક્તિ. બોમ્બ ધડાકા વચ્ચે પણ જીવન ચાલતું રહે છે, પ્રેમ, હાસ્ય, કામ. અને ચર્ચિલનું લોકો સાથે સીધું જોડાણ એ બતાવે છે કે સાચું નેતૃત્વ હંમેશા જમીન સાથે, લોકો સાથે જોડાયેલું હોય છે.
અને કદાચ એક વિચાર જે આપણા શ્રોતાઓ માટે છોડી જઈએ, શું ખરેખર મુશ્કેલીઓ જ આપણી અંદરની શ્રેષ્ઠ શક્તિઓને બહાર લાવે છે? અને જો હા, તો શું આપણે શાંતિના સમયમાં એ શક્તિઓને, એ હિંમત અને સહકારને એટલી જ જાગૃત રાખી શકીએ?
બહુ સરસ વિચાર છે. આ સાથે જ આજની આપણી વાતચીત અહીં પૂરી કરીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.